એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીના આજના અંકમાં. આજે આપણે એક એવા પુસ્તક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે મને લાગે છે કે આજના સમયમાં કદાચ સૌથી વધુ પ્રસ્તુત છે. રાયન હોલિડેનું ઈગો ઇઝ ધી એનમી, એટલે કે અહંકાર જ આપણો શત્રુ છે.
ખરેખર, અને આજકાલ તમે જુઓ ને, સફળતા અને સિદ્ધિનો કેટલો મહિમા ગવાય છે. સોશિયલ મીડિયા પર તો જાણે પોતાની જાતને સતત પ્રોજેક્ટ કરવાનું દબાણ જ હોય છે.
સાચી વાત છે.
આવા માહોલમાં પેલો આપણો પોતાનો અહમ છે ને, મતલબ કે હું કોણ છું અને કેટલો મહાન છું એ ભાવ, એ કઈ રીતે આપણી જ પ્રગતિ રોકી શકે છે તે સમજવું ખૂબ જરૂરી બની ગયું છે. આ પુસ્તક આપણને એ જ શીખવે છે મૂળભૂત રીતે.
બરાબર કહ્યું. ઘણીવાર આપણે પેલું બહારના અવરોધોની તો બહુ વાત કરીએ છીએ, પણ અંદર બેઠેલો આ દુશ્મન ક્યારે આપણો રસ્તો કાપી જાય ખબર જ નથી પડતી.
બિલકુલ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. રાયન હોલિડે વિશે થોડું જણાવશો, એમની શું ખાસિયત છે?
ચોક્કસ. રાયન હોલિડેની પૃષ્ઠભૂમિ આમ રસપ્રદ છે. એ એક જુવા લેખક છે, માર્કેટર છે, અને એ પ્રાચીન ગ્રીક રોમન ફિલોસોફી, ખાસ કરીને સ્ટોઇસિઝમ જે કહેવાય ને,
હા સ્ટોઇસિઝમ,
એના સિદ્ધાંતોને આજના જીવનમાં કેવી રીતે લાગુ પાડવા એના માટે જાણીતા છે. અને વાત જાણે એમ છે કે ફક્ત 19 વર્ષની ઉંમરે એમણે કોલેજ છોડી દીધી.
ઓ, ફક્ત 19 વર્ષે?
હા. અને સીધા જ ધ 48 લોઝ ઓફ પાવરના લેખક રોબર્ટ ગ્રીન એમની સાથે કામ કરવા લાગ્યા.
અચ્છા, એટલે નાની ઉંમરથી જ મોટા લોકો સાથે કામ કરવાનો અનુભવ મળ્યો એમને.
હા, અને પછી અમેરિકન એપેરલ જેવી મોટી કંપનીના માર્કેટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. હવે આ અનુભવે એમને શું આપ્યું? તો કે ઉચ્ચ દબાણવાળો કોર્પોરેટ જગત, મીડિયા અને માનવ સ્વભાવ, ખાસ કરીને અહંકારનો જે ખેલ ચાલે છે ને, એ બધું નજીકથી જોવાની તક મળી.
બરાબર.
એટલે એમની વાતમાં છે ને, પેલું પ્રાચીન જ્ઞાન અને આધુનિક વાસ્તવિકતા આ બંનેનો એક સરસ સંગમ જોવા મળે છે. એમનું આ પુસ્તક એમના અગાઉના પુસ્તક ધી ઓબ્સ્ટેકલ ઇઝ ધ વે થી થોડુંક અલગ છે.
કઈ રીતે?
કારણ કે પેલું પુસ્તક બહારના અવરોધો પર હતું, જ્યારે આ પુસ્તક આપણા આંતરિક અવરોધ એટલે કે અહંકાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સમજાયું. એટલે પ્રાચીન દર્શન અને આધુનિક માર્કેટિંગ જગતનો સીધો અનુભવ, આ મિશ્રણ જ કદાચ તેમને આ વિષય પર લખવા માટે યોગ્ય બનાવે છે. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ઈગો ઇઝ ધી એનમી મૂળભૂત રીતે શું કહેવા માંગે છે?
જો, પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ એકદમ સીધો અને સ્પષ્ટ છે. આપણો અહંકાર એટલે કે આપણા પોતાના મહત્ત્વ અને ક્ષમતાઓ વિશેની જે વધુ પડતી આમ બિનઆરોગ્યપ્રદ માન્યતા છે.
પેલી હું જ કંઈક છું વાળી ભાવના.
બરાબર. એ જ ભાવના એ જીવનના દરેક તબક્કે, પછી ભલે આપણે કોઈ નવી શરૂઆત કરતા હોઈએ કે સફળતાના શિખરે હોઈએ કે પછી નિષ્ફળતાનો સામનો કરતા હોઈએ, દરેક તબક્કે આપણો સૌથી મોટું દુશ્મન સાબિત થાય છે.
પણ એ કઈ રીતે, મતલબ અહંકાર નુકસાન કેવી રીતે કરે છે, એ થોડું સ્પષ્ટ કરશો?
એ છે ને, વાસ્તવિકતાને જોવાની આપણી દ્રષ્ટિને ધૂંધળી કરી નાખે છે. આપણને એવું લાગવા માંડે છે કે આપણે બધું જાણીએ છીએ, આપણે બીજાઓ કરતા ચઢિયાતા છીએ.
હા, મને બધી ખબર છે એવું.
બસ એ જ. અને આનાથી શું થાય? આપણે શીખવાનું બંધ કરી દઈએ છીએ, બીજાની સલાહ નથી સાંભળતા, ખોટા નિર્ણયો લઈએ છીએ, અને ક્યારેક તો સંબંધો પણ બગાડી નાખીએ છીએ.
ખરું છે.
અને આ પુસ્તક કોઈ એક ચોક્કસ વર્ગ માટે નથી, પણ મારા મતે તો દરેક વ્યક્તિ જે જીવનમાં કંઈક સારું, કંઈક અર્થપૂર્ણ કરવા માંગે છે ને, એ બધાને ઉપયોગી થઈ શકે છે.
અને લેખકે આ વાત સમજાવવા માટે પુસ્તકને 3 ભાગમાં વહેંચ્યું છે, ખરું ને? જાણે જીવનના 3 મુખ્ય તબક્કાઓ આવરી લીધા હોય.
હા, અને એ જ આ પુસ્તકની સુંદરતા છે. મારા ખ્યાલે લેખક અહંકારની અસરને જીવનના 3 મુખ્ય પડાવોમાં તપાસે છે. પહેલો, આકાંક્ષા, એસ્પાયર, જ્યારે આપણે કંઈક બનવા કે મેળવવાના પ્રયત્નો શરૂ કરીએ છીએ,
શરૂઆતનો તબક્કો.
હા. બીજો, સફળતા, જ્યારે આપણને ધાર્યું પરિણામ મળે, થોડું નામ કે સિદ્ધિ મળે.
હા.
અને ત્રીજો, નિષ્ફળતા, જ્યારે આપણે હારીએ છીએ કે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. આખું માળખું એ બતાવે છે કે અહંકાર દરેક તબક્કે જાણે જુદો વેશ ધારણ કરીને આવે છે.
અને એની સામે લડવાની રીતો પણ પછી અલગ અલગ હોય એમને.
બિલકુલ.
તો ચાલો પહેલા તબક્કાથી જ શરૂઆત કરીએ, આકાંક્ષા, જ્યારે આપણે કોઈ નવું કામ શરૂ કરીએ, કોઈ લક્ષ્ય નક્કી કરીએ, ત્યારે અહંકાર કઈ રીતે આડો આવે છે? અહીં પુસ્તકમાં પેલી હોવું કે કરવું, ટુ બી ઓર ટુ ડૂ ની વાત આવે છે, એ શું છે? મને લાગે છે આ જ પેલી રોલ વિરુદ્ધ ગોલવાળી વાત છે, નહીં?
બરાબર પકડ્યું તમે. આ ખૂબ જ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, ખાસ કરીને શરૂઆતના તબક્કામાં. વાત એમ છે ને કે ઘણા લોકો કોઈ પદવી, જેમ કે સીઈઓ, મેનેજર કે કલાકાર, એવી કોઈ ઓળખ હોવું મેળવવા પાછળ દોડે છે.
હા, મારે કંઈક કહેવાવું છે એવું.
બસ અહંકાર આને બહુ પ્રોત્સાહન આપે છે, મારે મોટા માણસ બનવું છે. પણ લેખક કહે છે કે સાચી પ્રગતિ અને સંતોષ તો વાસ્તવિક કામ કરવું પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મળે છે. તમારો રોલ શું છે એના કરતાં તમારો ગોલ શું છે અને એના માટે તમે ખરેખર શું કરી રહ્યા છો એ વધુ મહત્વનું છે.
એટલે કે માત્ર પદવી કે ઓળખ પાછળ ભાગવાને બદલે ખરેખર જે કામ કરવાનું છે એના પર ધ્યાન આપવું. વાત તો સાચી લાગે છે. ઘણીવાર આપણે પેલા દેખાવ અને સ્ટેટસમાં જ અટવાઈ જતા હોઈએ છીએ.
બિલકુલ, એવું જ થાય છે. અને આ જ તબક્કે બીજો મહત્વનો વિચાર છે, હંમેશા વિદ્યાર્થી બનો. અહંકાર આપણને શું કે, મને તો બધું આવડે છે, મારે કોઈની પાસેથી શીખવાની જરૂર નથી. હવે આ વિચાર જ આપણને નવા જ્ઞાન અને કૌશલ્યોથી વંચિત રાખે છે. જે લોકો ખરેખર મહાન બને છે ને, તેઓ ગમે તેટલા સફળ થાય તો પણ હંમેશા પેલું શીખાવું મન, એટલે કે બિગિનર્સ માઇન્ડ રાખે છે. કંઈક નવું શીખવા માટે હંમેશા તૈયાર રહે છે.
અને પેલી કેનવાસ સ્ટ્રેટેજીની વાત પણ અહીં જ આવે છે ને, એ મને બહુ રસપ્રદ લાગી હતી.
હા, કેનવાસ સ્ટ્રેટેજી એ ખરેખર એક શક્તિશાળી વિચાર છે. વાત એમ છે કે શરૂઆતમાં જ્યારે આપણે મોટાભાગે અજાણ્યા હોઈએ ત્યારે પોતાનો ઝંડો ફરકાવવાની ઉતાવળ કરવાને બદલે બીજા જે સફળ અને અનુભવી લોકો છે એમને મદદ કરો,
એમના માટે કેનવાસ બનો એમ.
બરાબર, જેના પર તેઓ પોતાની શ્રેષ્ઠ કૃતિ રચી શકે. તમે પડદા પાછળ રહીને એમનો માર્ગ સરળ બનાવો, એમને સફળ થવામાં તમારું યોગદાન આપો.
પણ આનાથી આપણને શું ફાયદો? આપણે તો પડદા પાછળ રહી ગયા ને.
ના ના, એવું નથી. ફાયદો એ છે કે તમને અમૂલ્ય અનુભવ મળે છે, નિષ્ણાતો પાસેથી સીધું શીખવા મળે છે, સારા સંબંધો બંધાય છે, અને સૌથી અગત્યનું, તમે જેમને મદદ કરી છે ને એ લોકો ભવિષ્યમાં તમને આગળ વધવામાં મદદ કરે એવી શક્યતા વધી જાય છે.
ઓહ, એટલે લાંબા ગાળાનો ફાયદો જોવાનો.
શ્રેય લેવાની લાલચ છોડીને યોગદાન પર ધ્યાન આપવાથી લાંબા ગાળે અનેક ગણો ફાયદો થાય છે. જ્યોર્જ માર્શલ જેવા નેતાઓ આના ઉત્તમ ઉદાહરણ છે એમ લેખક જણાવે છે.
સમજાયું. એટલે શરૂઆતમાં કરવા પર ધ્યાન આપવું, વિદ્યાર્થી બની રહેવું અને બીજાને મદદરૂપ થવું, આ થઈ આકાંક્ષાના તબક્કાની ચાવી. પણ જ્યારે સફળતા મળે ત્યારે શું? ત્યાં અહંકાર કેવી રીતે નડે? કારણ કે મોટાભાગના લોકોને તો એવું લાગે કે સફળતા પછી તો બધું સારું જ થાય ને.
અને અહીં જ મારા મતે સૌથી મોટો ખતરો છે. લેખક તો ત્યાં સુધી કહે છે કે સફળતા કદાચ નિષ્ફળતા કરતાં પણ વધુ જોખમી હોઈ શકે છે.
એમ કઈ રીતે?
કારણ કે એ અહંકારને સૌથી વધુ પોષણ આપે છે. સફળતા મળ્યા પછી પહેલો ખતરો એ જ છે જે આપણે પહેલા જોયો, પેલો હંમેશા વિદ્યાર્થી રહેવાનો સિદ્ધાંત ભૂલી જવો.
હા, સફળતા માથે ચડી જાય એટલે એમ લાગે કે હવે મને બધું જ આવડી ગયું.
બસ એ જ. જેમ કે ચંગીઝ ખાનના સામ્રાજ્યનું ઉદાહરણ પુસ્તકમાં છે. પોતે તો શીખતો રહ્યો પણ પછીના વંશજો અહંકારી બન્યા અને સામ્રાજ્યનું પતન થયું. અને બીજો મોટો ખતરો છે, પોતાને વાર્તા ન કહો. સફળ થયા પછી લોકો ઘણીવાર પોતાની જ મહાનતાની કાલ્પનિક વાર્તાઓ ઘડવા લાગે છે.
ઓહો, એટલે કે હું કેટલો બુદ્ધિશાળી છું, મારી પાસે જ આ આવડત હતી, મેં જ આ કર્યું, એવું બધું.
હા, બરાબર. અને આ વાર્તાઓ એમને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. પછી તેઓ પોતાની ભૂલો જોઈ શકતા નથી, કોઈ ટીકા કરે તો સહન નથી કરી શકતા. હોવર્ડ હ્યુઝ જેવા ઉદ્યોગપતિ આનું દુઃખદ ઉદાહરણ છે, જે પોતાની જ બનાવેલી છબીનો કેદી બની ગયો હતો.
આ ખરેખર વિચારવા જેવું છે. સફળતા મળ્યા પછી જમીન પર પગ રાખવા કેટલું જરૂરી છે. અને પેલી હકદારી, નિયંત્રણ અને પેરેનોયાવાળી વાત પણ આની સાથે જ જોડાયેલી લાગે છે, નહીં?
હા, સીધી જ જોડાયેલી છે. સફળતા પછી અહંકાર આ ત્રણ ઝેરી વૃત્તિઓને જન્મ આપે છે. પહેલું હકદારી, ઇન્ટાઇટલમેન્ટ, એટલે કે હું આ સફળતાનો હકદાર છું જ, મને તો આ મળવું જ જોઈએ. બીજું નિયંત્રણ, કંટ્રોલ, બધું મારા કહ્યા પ્રમાણે થવું જોઈએ. અને ત્રીજું પેરેનોયા, એટલે કે બીજા લોકો મારી સફળતાથી બળે છે, મારું સ્થાન છીનવી લેવા માગે છે. આ ત્રણેય વિચારો આપણને વાસ્તવિકતાથી તોડી નાખે છે અને પતન નોતરે છે.
બાપરે, તો આનો ઉપાય શું? સફળતાનો નશો ઉતારવા માટે શું કરવું જોઈએ?
ઉપાય છે સંતુલન જાળવવું. લેખક એને મેન્ટેનિંગ સોબ્રાયટી કહે છે, એટલે કે ભાનમાં રહેવું, વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવું, પ્રામાણિક ફીડબેક આપે એવા મિત્રો કે માર્ગદર્શકો રાખવા, પોતાની મર્યાદાઓ સ્વીકારવી,
અને પેલા મૂળભૂત સિદ્ધાંતો ન ભૂલવા.
બરાબર, જે મૂળભૂત સિદ્ધાંતો અને મહેનતથી સફળતા મળી છે તેને ક્યારેય ન છોડવા, નમ્રતા જાળવી રાખવી, એ બહુ જ અગત્યનું છે.
હમ, સફળતાના શિખરે અહંકાર આપણને ભાન ભૂલાવી શકે છે, બરાબર સમજાયું. પણ જ્યારે આપણે નિષ્ફળતાની ખીણમાં પટકાઈએ ત્યારે?
ત્યારે એ જ અહંકાર આપણને ઊભા થતા રોકે છે, ખરું ને?
ચોક્કસ.
તો ચાલો જોઈએ કે નિષ્ફળતાના તબક્કામાં આ શત્રુ કેવી રીતે કામ કરે છે. અહીં પેલી જીવંત સમય કે મૃત સમય,
અલાઈવ ટાઈમ ઓર ડેડ ટાઈમ,
ની વાત મને બહુ મહત્વની લાગી.
ખૂબ જ મહત્વની વાત છે. નિષ્ફળતા કે મુશ્કેલીના સમયે આપણી પાસે બે રસ્તા હોય છે, એમ લેખક કહે છે. એક રસ્તો છે ફરિયાદ કરવાનો, બીજાને દોષ આપવાનો, હતાશ થઈને બેસી રહેવાનો અને સમય વેડફવાનો.
એટલે કે મૃત સમય. હા, આ છે મૃત સમય. અહંકાર આપણને આ જ રસ્તે ધકેલે છે. મારો શું વાંક, મારી સાથે જ આવું કેમ થયું, આવા વિચારોમાં જ આપણે અટવાઈ જઈએ.
અને બીજો રસ્તો કયો છે?
બીજો રસ્તો છે પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો અને પછી તેમાંથી શીખવાનો, પોતાની જાતને સુધારવાનો, નવી ક્ષમતાઓ વિકસાવવાનો અને વધુ મજબૂત બનીને બહાર આવવાનો. આ છે જીવંત સમય.
એટલે નિષ્ફળતાને એક પાઠ તરીકે જોવી.
બરાબર, અહીં નિષ્ફળતા એક પાઠ બની જાય છે. પુસ્તકમાં માલ્કમ એક્સનું ઉદાહરણ છે. જેલમાં એમણે પોતાના સમયને પુસ્તકો વાંચીને અને અભ્યાસ કરીને જીવંત સમયમાં ફેરવી નાખ્યો હતો.
વાહ, આ ખરેખર પ્રેરણાદાયક છે કે નિષ્ફળતાને પણ વિકાસની તકમાં ફેરવી શકાય. અને પેલો વિચાર પ્રયાસ જ પૂરતો છે, ધી એફર્ટ ઇઝ ઇનફ, એ નિષ્ફળતામાં કેવી રીતે મદદ કરે?
એનું એવું છે ને કે અહંકાર હંમેશા પરિણામ સાથે જોડાયેલો હોય છે. જીત, સફળતા, માન્યતા, એટલે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે અહંકારને બહુ દુઃખ થાય છે, એ ભાંગી પડે છે. પણ જો આપણે આપણું ધ્યાન પરિણામ પરથી હટાવીને આપણા પ્રયાસ પર કેન્દ્રિત કરીએ કે ભાઈ મેં મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે, તો નિષ્ફળતાનો સામનો કરવો સહેલો બને છે.
કારણ કે પરિણામ આપણા હાથમાં નથી હોતું હંમેશા.
બિલકુલ, પરિણામ ઘણા પરિબળો પર આધાર રાખે છે, પણ પ્રામાણિક પ્રયાસ કરવો એ આપણા હાથમાં છે. આ વિચાર આપણને શાંતિ અને સ્થિતિસ્થાપકતા આપે છે.
અને છેલ્લે નિષ્ફળતાના તબક્કામાં પેલી પોતાનો સ્કોરકાર્ડ જાળવો, મેન્ટેન યોર ઓન સ્કોરકાર્ડ વાળી વાત. એટલે કે દુનિયા શું કહે છે એના પર ધ્યાન આપવાને બદલે પોતાના આંતરિક માપદંડો પર ધ્યાન આપવો.
બરાબર કહ્યું. દુનિયા આપણને શેના આધારે માપે? લાઇક્સ, ફોલોઅર્સ, પૈસા, પદવી, આ બધો બાહ્ય સ્કોરકાર્ડ છે.
અને અહંકાર આનો ભૂખ્યો હોય છે.
હા, અહંકારને આ જ જોઈએ. પણ આપણું સાચું મૂલ્ય આપણા આંતરિક સ્કોરકાર્ડ પર આધારિત હોવું જોઈએ. આપણા સિદ્ધાંતો, આપણી પ્રામાણિકતા, આપણા પ્રયાસો, આપણે કેટલું શીખ્યા, આપણું ચારિત્ર્ય કેવું છે. જો આપણો આંતરિક સ્કોરકાર્ડ મજબૂત હોય તો દુનિયાની વાહવાહી કે ટીકા આપણને બહુ અસર નથી કરતી.
ખાસ કરીને નિષ્ફળતાના સમયમાં એ બહુ મોટી રાહત આપે.
ચોક્કસ.
તો આ આખી ચર્ચા પરથી જો મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકાય? આપણા રોજિંદા જીવન માટે શું શીખવા જેવું છે આમાંથી?
મને લાગે છે કે 3-4 મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું અને સૌથી મહત્વનું, નમ્રતા વગર શીખવું અશક્ય છે. જ્યાં સુધી આપણે માનીએ છીએ કે મને બધું આવડે છે ત્યાં સુધી નવું શીખવાના દરવાજા બંધ રહે છે. અહંકાર એ જ્ઞાનનો દુશ્મન છે, સીધી વાત.
બીજું,
પ્રક્રિયા પર ફોકસ કરો, પરિણામ પર નહીં. આ વાત આપણા શિક્ષણમાં, કારકિર્દીમાં બધે જ લાગુ પડે છે. માર્ક્સ કે પ્રમોશન પાછળ આંધળી દોટ મૂકવાને બદલે શીખવાની અને કામ કરવાની જે પ્રક્રિયા છે એનો આનંદ માણવો અને તેમાં શ્રેષ્ઠતા લાવવાનો પ્રયાસ કરવો.
આનાથી લાંબા ગાળે વધુ સંતોષ મળે નહીં?
બિલકુલ. અને સફળતા નિષ્ફળતા બંનેમાં સ્થિર રહેવાય. ત્રીજું, વાસ્તવિકતાનો સ્વીકાર કરો. અહંકાર આપણને ભ્રમમાં રાખે છે. સાચો પ્રતિસાદ, પોતાની ભૂલો, પરિસ્થિતિની વાસ્તવિકતા, આ બધાનો સ્વીકાર કરવો એ જ અહંકારનો શ્રેષ્ઠ ઈલાજ છે.
ખાસ કરીને આજકાલ સોશિયલ મીડિયાની જે બનાવટી દુનિયા છે એની સામે આ વાત વધુ પ્રસ્તુત બને છે.
સાચી વાત. અને ચોથું, યોગદાન આપો, શ્રેય પાછળ ન ભાગો. પેલી કેનવાસ સ્ટ્રેટેજી યાદ છે ને?
હા હા.
બીજાને મદદ કરવાથી અને સારું કામ કરવામાં યોગદાન આપવાથી લાંબા ગાળે આપોઆપ ઓળખ અને સફળતા મળે છે. શ્રેય માટેની લડાઈ ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે.
ખરેખર આ પુસ્તકમાં અમુક વાક્યો તો એવા ધારદાર છે ને જે સીધા મગજમાં ઉતરી જાય. જેમ કે અહંકારની વ્યાખ્યા જ કેટલી સ્પષ્ટ છે. અહંકાર એટલે આપણા પોતાના મહત્વમાં બિન આરોગ્યપ્રદ માન્યતા. આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચેનો જે પાતળો ભેદ છે એ સમજવો બહુ જરૂરી છે.
સાચી વાત કહી. અને બીજો એક સણસણતો વિચાર મને ગમ્યો. લોકોને પ્રભાવિત કરવા એ ખરેખર પ્રભાવશાળી હોવા કરતા તદ્દન અલગ છે.
હા, દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત. અહંકાર પહેલા દેખાવ પર જોર આપે છે, જ્યારે સાચી કિંમત તો કામ અને ચારિત્ર્યમાં છે. એટલે જ પેલી હોવું વિરુદ્ધ કરવુંની વાત આટલી મહત્વની છે.
બરાબર.
અને નિષ્ફળતા માટે પેલું વાક્ય, જ્યારે ગર્વ અનુભવો ત્યારે પૂછો, અત્યારે હું શું ચૂકી રહી છું જે વધુ નમ્ર વ્યક્તિ જોઈ શકતી હોત. આ પણ જબરદસ્ત છે. એટલે કે ગર્વ એ આરામ કરવાનો સમય નથી, પણ વધુ સાવચેત થવાનો સંકેત છે.
બિલકુલ. કારણ કે ત્યારે જ આપણી દ્રષ્ટિ મર્યાદિત થઈ જાય છે અને ભૂલ થવાની શક્યતા વધી જાય છે. અને આ બધા વિચારોને જો આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ ને તો ઘણો ફરક પડી શકે છે. જેમ કે નોકરી ધંધામાં.
હા, ત્યાં કે રીતે લાગુ પાડી શકાય?
જેમ કે પ્રમોશન કે ટાઇટલ કરતાં સ્કિલ ડેવલપમેન્ટ પર વધુ ધ્યાન આપવું. કોઈ ટીકા કરે તો તરત બચાવ કરવાને બદલે શાંતિથી સાંભળીને વિચારવું કે શું આમાંથી કંઈ શીખવા જેવું છે. ટીમના સાથીઓને મદદ કરવી, પેલી કેનવાસ સ્ટ્રેટેજી અપનાવવી.
અને વ્યક્તિગત જીવનમાં પણ આ એટલું જ લાગુ પડે નહીં. જેમ કે સોશિયલ મીડિયા પર ખાલી દેખાડો કરવાને બદલે વાસ્તવિક સંબંધો અને અનુભવો પર ધ્યાન આપવું.
ચોક્કસ. કોઈ દલીલ થાય તો મારો જ મુદ્દો સાચો છે એવું સાબિત કરવાને બદલે સામેવાળાને સમજવાનો પ્રયત્ન કરવો. કંઈક નવું શીખવું હોય, નવી ભાષા કે નવો શોખ, તો શરૂઆતમાં મને નથી આવડતું એમ સ્વીકારવામાં સંકોચ ન રાખવો. એ પણ અહંકારને બાજુએ મૂકવાની વાત છે. અને ખાસ કરીને નિષ્ફળતા વખતે હતાશ થઈને બેસી રહેવાને બદલે આમાંથી હું શું શીખી શકું એવો વિચાર કરવો. ભૂતકાળને વળગી રહેવાને બદલે ભવિષ્ય તરફ જોવું અને પ્રયાસ ચાલુ રાખવો. આ બધું જ અહંકાર પર કાબૂ મેળવ્યા વગર શક્ય નથી.
ખરેખર આ પુસ્તક અને આપણી આ ચર્ચા પછી એવું લાગે છે કે આપણી મોટાભાગની જે સમસ્યાઓ છે ને એનું મૂળ ક્યાંક ને ક્યાંક આપણા અહંકાર સાથે જોડાયેલું છે. મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે સફળતાના સમયે સાવચેત રહેવું કેટલું જરૂરી છે. આપણે સફળતાને ઉજવીએ છીએ, પણ એની સાથે આવતા અહંકારના જોખમને ઘણીવાર ઓછો અંદાજીએ છીએ.
અને મારા માટે પેલો જીવંત સમય વિરુદ્ધ મૃત સમયનો વિચાર ખૂબ શક્તિશાળી રહ્યો. જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, એ નક્કી છે, પણ આપણો પ્રતિભાવ કેવો છે, આપણે તે સમયનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે આપણા નિયંત્રણમાં છે. નિષ્ફળતાને પણ શીખવાની અને આગળ વધવાની તકમાં ફેરવવાની ક્ષમતા કેળવવી એ જ ખરી કળા છે.
અને એના માટે અહંકારને બાજુ પર મૂકવો જ પડે.
બરાબર.
ચોક્કસ. તો સવાલ એ થાય છે કે આપણે આપણા જીવનના કયા ક્ષેત્રમાં અહંકારને આપણી પ્રગતિ રોકવા દઈ રહ્યા છીએ અને તેને ઓળખીને તેના પર કાબૂ મેળવવા માટે આપણે શું કરી શકીએ. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.